તારીખ 15-12-1982, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 137 અને 138 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 44.
પ્રશ્નો વિષય છે મિથ્યાત્વ વિષામાં જીવ રાગનો કરતા થઈને પરિણમે છે. રાગ તો સર્વ સંસારી જીવને, છદમસ્ત જીવને રાગની ઉત્પત્તિ થાય છે. છઠ્ઠાગુણ સ્થાન સુધી તો સાધકને બુદ્ધિપૂર્વકનો છે, અને ઉપરના ગુણ સ્થાનોમાં 7-12 ગુણ સ્થાનોમાં અબુદ્ધિપૂર્વકનો છે. સંસારી જીવને રાગ થાય એની સહજ સ્થિતિ છે, સંસારમાં એની સ્વાભાવિક સહજ સ્થિતિ છે. પણ રાગનું કરતાપણું છે, એ રાગને ચાલુ રહેવાનું કારણ છે. રૂઢિ અર્થમાં એને મિથ્યાદશામાં રાગનું ચાલુ રહેવાનું કારણ છે એમ કહેવાય છે. પણ રાગનું થવું એક વાત છે, અને રાગનું કરતાપણે થવું એ તદ્દન બીજી વાત છે. રાગ તો સાધકને પણ થાય છે, ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિને થાય છે, પાંચમા ગુણ સ્થાનના શ્રાવકને થાય છે, છઠ્ઠા ગુણ સ્થાન વાળા મુનિને પણ શુભરાગ જોવામાં આવે છે. રાગ દોષ જરૂર છે, પણ કરતાપણે જે રાગ થાય તે અક્ષમ્ય દોષ છે. રાગ થવો એ તો ક્ષમ્ય છે, કેમ કે જ્યાં સુધી પરિપૂર્ણ વિતરાગ ન થાય કોઈ જીવ, ત્યાં સુધી એને સહજપણે રાગની ઉત્પત્તિ થયા જ કરવાની, અનિવાર્યપણે રાગ થવાનો. જૈન દર્શનમાં પાયાનો ઉપદેશ આ છે કે રાગ છે તેની તેટલી હાનિ નથી જેટલી રાગનો કરતાપણે થઈને રાગ થાય છે ને હાનિ થાય છે. એટલે રાગનો કરતા જીવ કેમ થાય છે એ વાત સમજવી રહી વળી સિદ્ધાંતમાં એ વાતનું નિરૂપણ છે. અને એવી વસ્તુ સ્થિતિ છે કે જો કોઈ જીવ રાગના કરતાપણા રૂપ મિથ્યા ભાવને સમજે તો એનું રાગનું કરતાપણ ઉતરી જાય. ટૂંકમાં મિથ્યાત્વને ઓળખે તો મિથ્યાત્વ ન રહે. મિથ્યાત્વના જ્ઞાન કરાવવાનું પ્રયોજન આ છે. છે તો નાસ્તિનો વિષય ને એ રાગનું કરતાપણું માત્ર રાગના કરતાપણા રૂપ મિથ્યાત્મના લક્ષ્ય નથી સમજાતું, પણ રાગથી અકર્તા એવું જે જ્ઞાન, એ જ્ઞાનના સ્વરૂપને સમજતા સાથે સાથે, કેમ કે કરતાપણું અને અકર્તાપણું પરસ્પર અપેક્ષિત છે, રિલેટિવ ટર્મમાં છે. કરતાપણું અને અકર્તાપણું સાપેક્ષ હોવાથી એને અકર્તા એવો જે જ્ઞાન સ્વભાવ એને સાથે સમજતા કરતાપણું રાગનું કરતાપણું રૂપ મિથ્યાત્વ શું, સ્વભાવથી વિરુદ્ધ એવું મિથ્યા ભાવ શું, એ સમજાય છે. એટલે કે આત્માનું જ્ઞાન સ્વરૂપ અને મિથ્યાત્વ ભાવ એક સાથે સમજાય છે અને ત્યારે મિથ્યાત્વ ટળે છે અને સમ્યક દર્શન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે. આમ છે, પણ સમજાવવામાં ક્રમ પડે. અસ્થિથી અકર્તા એવો સર્વ વિશુદ્ધ જ્ઞાન સ્વભાવ, કેમ કે આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો આ કળશ છે. અકર્તા એવું સર્વ વિશુદ્ધ જ્ઞાન એ સમજાવવું હોય ત્યારે રાગનું કર્તાપણું સમજાવવાનું એક સાથે બનતું નથી. રાગનું કર્તાપણું કઈ રીતે થાય છે એ સમજાવે, ત્યારે સર્વ વિશુદ્ધ જ્ઞાન કેવું છે એથી રહી તેવું પોતાનું સ્વરૂપ એ સમજાવાતું નથી. કેમ કે ક્રમ પડે છે, એક પડખું કહેવાય છે ત્યારે બીજું પડખું કહી શકાતું નથી, છે બંને એક સાથે એમ સમજવું જોઈએ. અહીંયા એકલી વાત લીધી છે, ફરીથી આખી વ્યાખ્યા જોઈ લઈએ. જ્યાં સુધી પરિપૂર્ણ સ્વભાવની દ્રષ્ટિ નથી થતી, દ્રષ્ટિ નથી એટલે પોતાનો શુદ્ધ સ્વભાવ, ચેતના સ્વભાવ, પરિપૂર્ણ સામર્થ્યરૂપ સ્વભાવ, એની ઉપાદેયતા થતી નથી, દ્રષ્ટિ થતી નથી એટલે પૂરી ઉપાદેયતા આવવી એવો ભાવ છે એમાં. ત્યાં સુધી પર્યાય ઉપર દ્રષ્ટિ હોવાથી, પર્યાય ઉપરની દ્રષ્ટિ ચાલુ હોવાથી, પર્યાય ઉપરની દ્રષ્ટિથી બહિર્મુખ ભાવની ઉપાદેયતા ચાલુ હોવાથી, રાગાદી વિભાવો વર્તે છે તેની ઉપાદેયતા ચાલુ હોવાથી, રાગના વિષયરૂપ જે અનેકવિધ પુદ્ગળ પર્યાયો છે તેની ઉપાદેયતા ચાલુ હોવાથી આ બધું એમ આવી જાય છે. એની દ્રષ્ટિ હોવાથી તે કાળે એટલે કે મિથ્યાત્વ દશાના કાળે રાગાદીનો કર્તા થાય છે. આ વિષય સૂક્ષ્મ છે, મિથ્યાત્વનો આ વિષય જરા સૂક્ષ્મ છે. એમ ન કહ્યું કે પર્યાયની દ્રષ્ટિએ તને રાગ થશે, વિભાવની ઉપાદેયતામાં તને રાગ થશે, અને પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ પુદ્ગળ પર્યાયોમાં સુખની કલ્પના થતા તને રાગ થશે એટલું ન કહ્યું. પણ તે કાળે રાગાદીનો જીવ કરતા થાય છે એમ જોયું છે. રાગ થાય છે ને, પણ રાગનો કરતા થાય છે. રાગનો કરતા થાય છે એટલે રાગ થતો નથી એ તો પ્રશ્ન જ નથી, પણ કરતા પણ એ થઈને રાગ થાય છે. એ રાગનો કરતા થાય છે એના અનુભવને તપાસવો જોઈએ. કાલે છેલ્લો વિષય એ ચાલતો હતો કે એ કરતાપણું શું છે એને અનુભવ ગોચર કરવું જોઈએ. એ અનુભવ ગોચર કઈ રીતે કરી શકાય છે, એક સમજણની દ્રષ્ટિએ વિચારવા જેવો વિષય છે. કે જીવના, આ જીવના પરિણમનમાં, દરેકના પોતાના પરિણમનમાં એક જાણવું એવું જ્ઞાનનું કાર્ય થાય છે અને તેની મર્યાદા માત્ર જાણવા પર્યંતની છે. જ્ઞાન શું કરે છે કે જાણે છે, જ્ઞાનનું કાર્ય જાણવું એટલું છે, આટલું મર્યાદિતાનું કાર્ય છે. હવે એ જે જ્ઞાનનું કાર્ય માત્ર જાણવું એટલું છે, એમાં માત્ર જાણવું, એમાં કાંઈ કરવું એવું નથી. શું છે, જે જ્ઞાન માત્ર જાણે છે, જાણ્યા જ કરે છે, જાણ્યા જ કરે છે, એ જાણે છે એમાં કરવું છે એવું કાંઈ નથી આવતું. જરા તપાસી લેવા જેવો વિષય છે. જો પોતાના જ્ઞાનને જોવે કે જ્ઞાન શું કરે છે, આ જીવ દ્રવ્યમાં પરિણમતો જે જ્ઞાનનો પર્યાય, સમયે સમયે સમય ક્ષણે ક્ષણે પરિણમે છે ને જ્ઞાનનો પર્યાય, એ શું કરે છે કે જાણ્યા જ કરે છે, જાણ્યા જ કરે છે, જાણ્યા જ કરે છે. બરોબર, એને તપાસો તો એ જાણે છે એમાં માત્ર જાણે છે, એને એમાં કરવું છે એવો કોઈ ભાવ નથી. હું જાણું છું, માત્ર હું જાણું છું એમ પોતે જાણવાના ભાવમાં હું પણ અસ્તિત્વપણે પોતાપણે રહેતો નથી. તદ્દન વિસરે છે, એને તદ્દન ચૂકે છે એને. ત્યારે સાથે ચાલતો જે રાગ, કે જે રાગ પરના આકર્ષણ રૂપ છે, પર અભિલાષ રૂપ છે, એ ચાલે છે. એ માત્ર ચાલતો નથી પણ હું કરું છું એમ ચાલે છે. અનુભવને તપાસવા જેવો છે કે રાગ થાય છે એટલું નથી, પણ રાગ થાય છે ત્યારે એવો જીવ અનુભવ કરે છે કે આ રાગ હું કરું છું, આ ક્રોધ હું કરું છું, આ દ્વેષ હું કરું છું એમ એને ભાવ થાય છે. એમ થવાનું કારણ શું? કે હું માત્ર જાણું છું એમ જાણતો હોવા છતાં એમ રહેતું નથી, તેથી આમ છે. સમયસારમાં આ વિષયનો વિસ્તાર સુંદર રીતે ઘણો કર્યો છે આચાર્ય મહારાજે, બંને આચાર્યએ. ગાથાઓ પણ ઘણી છે, અમૃતચંદ્રાચાર્યનો ટીકા વિસ્તાર પણ ઘણો છે ગદ્યમાં અને પદ્યમાં. એમણે એક શ્લોકમાં એવી વાત લખી છે અમૃતચંદ્રાચાર્યની, કે જે જાણે છે તે કરે નહીં, કરે છે તે જાણે નહીં. હવે જ્યાં એવો અનુભવ આવે છે કે હું રાગ કરું છું, ત્યાં માત્ર જાણવું એનો અભાવ છે. આ જીવે મિથ્યા ભાવે, શ્રી ગુરુ એમ કહે છે, ભાઈ તારા જીવે મિથ્યા ભાવે જે રાગ થાય છે એને હું કરું છું એવું પોતાનું મિથ્યા અસ્તિત્વ એમાં આરોપિત કર્યું છે. તારું અસ્તિત્વ રાગરૂપ છે ને, અને તારો જે સર્વ વિશુદ્ધ જ્ઞાન સ્વભાવ, માત્ર જાણવું એવું જે તારું કાર્ય, તારો સ્વભાવ, એ રાગને કરી શકતો નથી. જ્ઞાન પોતે રાગને કરી શકતું નથી, જેમ સ્વભાવ દ્વારા શીત ઉષ્ણપણું કરી શકાતું નથી, જ્ઞાન દ્વારા ઠંડુ ઊનું કરી શકાતું નથી, ઠંડુ ઊનું થઈ શકાતું નથી. જ્ઞાનથી ઠંડુ ઊનું થઈ શકાય છે કે જ્ઞાન ઠંડુ થયું, જ્ઞાન ગરમ થયું? હા, જ્ઞાનમાં ઠંડા ઉનાનું જાણવું જરૂર થઈ શકે, પણ જ્ઞાન પોતે શીત ઉષ્ણ રૂપે પરિણમી શકતું નથી કે ઠંડુ ઊનું પોતે થતું નથી. એમ રાગનું જાણવું જ્ઞાનમાં જરૂર થઈ શકે, પણ જ્ઞાન રાગ રૂપે થાય એવું બનતું નથી. એટલે આત્મા રાગ રૂપે થાય એવું બનતું નથી, છતાં હું રાગ કરું છું એવો એક પોતે રાગરૂપ થયા હોવાનો મિથ્યા અધ્યાસ મિથ્યાત્વની દશામાં થાય છે. મિથ્યા અધ્યાસ થાય છે. સાંખ્યમાં આમાં ફેર એટલો છે કે એ અધ્યાસનું જીવની અવસ્થામાં છે એમ જૈન દર્શન સ્વીકારે છે, જ્યારે સાંખ્યમાં એ પ્રકૃતિના પર્યાયો છે, પુરુષ તો શુદ્ધ છે એમ લેવામાં આવે. આટલો ફરક છે. કેમ કે ત્યાં સંસાર અને સંસારનો અભાવ પછી એ વાત રહેતી નથી. સંસારનો અભાવ એટલે મોક્ષ. પર્યાય છે આખા પદાર્થ નો એક અવયવ છે, જીવ નામનો જે પદાર્થ છે એનો એક ભાગ છે, અંગ છે એનો. પ્રકૃતિ ને એમ છે, એ ફરક છે. પ્રકૃતિને જીવનું અંગ નથી માનતા. એમાં એક આખો જે બ્રહ્મ છે, આત્મા જે બ્રહ્મ સ્વરૂપ છે, એ એક પદાર્થ છે અને પ્રકૃતિ બીજો પદાર્થ છે. પુરુષ અને પ્રકૃતિનો સંયોગ અનાદિથી છે. પણ વિભાવ તમામ પ્રકારનો રોગ છે, દોષણ દૂષણ છે, દોષ છે, પ્રકૃતિ છે. આમ તો પ્રકૃતિ સ્વભાવ છે ને, આવ્યું છે તો અહીંથી દિવ્ય ધનીમાંથી, એટલે દોષ તો પ્રકૃતિ સ્વભાવ છે ને. જે જે પ્રકારના જીવના પર્યાયમાં રાગ દ્વેષ મોહ રતિ અરતિ આદિ જે કોઈ પર્યાયો થાય છે, એવા જ પુદ્ગળ પર્યાયોના સ્વાદ છે. ખરેખર તો શું બને છે કે જ્ઞાન સ્વરૂપે એવો જે જીવ, એના જ્ઞાનના પડદા ઉપર પ્રકૃતિનો જે ઉદય આવે છે એ પ્રતિબિંબિત થાય છે. હવે જે પ્રતિબિંબ પડે છે એ જે જ્ઞાન સ્વરૂપ છે પોતે, એમાં હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું ગમે તે એમાં જણાઈ શકે છે. પ્રકૃતિનો રસ પણ, રાગ દ્વેષ મોહ રતિ અરતિ પણ જણાય ને, દુનિયાભરના પદાર્થો એમાં જણાય તો જણાય. તેથી હું કાંઈ જ્ઞાન સ્વરૂપ છો એ મટી જતું નથી. એમ જેનું વજન જ્ઞાન રસથી જ્ઞાન ઉપર રહે છે, કારણ કે વજન રસ વિના રહે નહીં, આ એનો નિયમ છે જીવના પરિણામ.
બરોબર,
કે રસ વગર વજન રહે નહીં. જ્યાં રસ હોય ત્યાં વજન જાય છે, જ્યાં કિંમત હોય ત્યાં રસ આવે છે, આ એના બધા નિયમો છે. તો જેને પોતાનું મહાત્મ, પોતાની કિંમત આવી છે, આત્મ સ્વરૂપની મહિમા છે, એનો રસ છે ને, એના ઉપર વજન રહે છે, એ એમાં ટકી રહે છે.
બરોબર,
કે હું તો જ્ઞાનરૂપ છું, હું તો જ્ઞાન માત્ર જાણું છું, એ ભાવમાં એ રહે છે, ત્યારે આત્માને સાધતો સાધક ભાવ ગણવામાં આવે છે. એવું બિલકુલ જેને રહેતું નથી અને એક ભ્રમણા ઉત્પન્ન થાય છે, અધ્યાસ કહો ભ્રમણા કહો, અને જે જ્ઞેયો જ્ઞાનમાં પ્રકૃતિના ઉદયથી માંડીને જે કોઈ જ્ઞેયોનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે, ત્યારે જ્ઞેયમાં તન્મય થાય છે, જ્ઞેય ભાવરૂપ પોતાને ભ્રમણામાં કલ્પે છે, ત્યારે પોતે માત્ર જાણે છે એવું સદંતર ચૂકે છે, બિલકુલ ચૂકી જાય છે. ત્યારે એને આત્માને સાધતો નથી ભાવ, એ ભાવ અનાત્માને સાધતો થકો ચાર ગતિના પરિભ્રમણનું કારણ થાય છે. ભ્રમણા ભ્રમણા કહો, મિથ્યાત્વ કહો, અધ્યાસ કહો, પણ એ ભ્રમણા જીવની દશામાં છે, એ વાત મુદ્દા નહીં થાય, કેમ કે અહીંથી પ્રકરણ ચાલવાનું છે. સમયસારમાં 205 કળશમાં એ ખાસ મુદ્દો લીધો છે. આ વખતે વાંચ્યો હતો ને ભાઈ પ્રેમભાઈ ડાક્ટર, કે સાંખ્યની જેમ જો અરહંતના મતના વાળાઓ પણ જો જીવને સર્વથા રાગનો અકર્તા માને તો એનો મોક્ષ નહીં થાય. એટલે એમ કહીએ છીએ કે સમ્યક્ત થયા પહેલા મિથ્યાત્વ દશામાં જીવ રાગાદિનો કરતા થાય છે, અને રાગાદિનો કરતા થઈને રાગને કરે છે એમ જાણો, અને સમ્યક્ત થયા પછી તે રાગાદિનો અકર્તા થાય છે, એટલે રાગને કરતો નથી એમ તમે જાણો, થતો હોય તો પણ. શું કહ્યું? સાધક દશામાં રાગ થાય છે ખરો, પણ એ રાગ એને થતો હોય તો એ કરતો નથી એમ તમે જાણો, કેમ કે એ પોતે પણ એમ અનુભવ કરે છે કે હું જ્ઞાન સ્વરૂપે રહું છું અને રાગ રૂપે હું થતો નથી, એવો એને અનુભવ વર્તે છે. તેથી એ રાગ એને થાય છે ત્યારે રાગનો કરતા થઈને એ રાગને કરતો નથી. તેથી તમારે પણ એમ જાણવું જોઈએ કે એ રાગનો કરતા નથી. એક અર્થ છે 205 નંબરનો. અહીંયા પોઈન્ટ એટલો છે કે મિથ્યાત્વ દશાના કાળે જીવ રાગાદિનો કરતા થાય છે. તો જીવ એમ તપાસે, એક પડખાને તપાસે તો પણ એમ તપાસે કે આ રાગ થાય છે એમાં હું કરું છું, હું પણ થાપીને રાગ થાય છે ત્યારે એમાં કરું છું એમ આવશે, થાય છે એમ નહીં આવે પણ કરું છું એમ ભાવ આવશે, એવો અનુભવ થશે. જો પોતે પોતાને જ્ઞાનમયપણે સ્થાપે છે અને સ્થાપે છે અને સ્વીકારે તો એને રાગ થતો જણાશે, રાગ હું કરું છું એમ નહીં જણાય. જેમ વેદના થતી જણાય છે, વેદના હું કરું છું એમ નહીં જણાય. બરાબર છે. એમ રાગ થતો જણાશે, રાગ વેદન થતું જણાશે, હું કરું છું એમ નહીં જણાય. બસ આ થવું અને કરવું એક ગૂંચવણ ઉકલી જાય, અહીંથી ગૂંચવણ ઉકલે તો આગળના બધી સમસ્યા, આગળના જેટલા પ્રોબ્લેમ છે એ બધા સોલ્વ થાય એમ છે. અને આ એક ગૂંચવણ ન ઉકલી તો એકેય સમસ્યાનો ઉકેલ થાય એવું નથી. આ પરિસ્થિતિ છે. એટલે એમ કહ્યું કે રાગાદીનો કરતા થાય છે. આ બોલ એટલા માટે ખેંચ્યું છે તો આ વિશે આપણે ત્યાં તો ગુરુદેવશ્રીના વચનોમાં આ વાત અનેક વાર, એટલી બધી વાર આવી છે, અનેક વારમાં એટલી બધી વાર આવી છે કે સર્વસાધારણ થઈ પડે છે. મિથ્યા દ્રષ્ટિ રાગનો કરતા, મિથ્યા દ્રષ્ટિ રાગનો કરતા, પણ કેવી રીતે તારામાં તો જો તો એનું એની સૂક્ષ્મતા શું છે એ સમજાશે, અને એ સમજાશે તો એ ટળશે. બાકી ઉપર ઉપરથી રાગનો કરતા રાગનો કરતા રાગનો કરતા એમાં શું સમજાય? કંઈક માની લીધું કે રાગનો કરતા, પણ પોતામાં એ રાગનું કરતા પણ કઈ રીતે થઈ રહ્યું છે એ વાતને એને એના ઊંડાણમાં જઈને સમજવી જોઈએ. સમય સાર શબ્દ છે ને, સમય એટલે જીવ નામ નો પદાર્થ. આમ તો સર્વ પદાર્થ કહેવામાં આવે છે, પણ એ છ દ્રવ્યોમાં સારભૂત છે, તેથી જીવને સમય સાર કહેવામાં આવે છે. કે આ જગતમાં એટલે છ દ્રવ્યોમાં સાર કોણ? તે નિજ શુદ્ધ જીવ વસ્તુ તે સાર છે, પોતાનો શુદ્ધાત્મા તે સાર છે. પોતાનો આત્મા તે સાર છે એમ ન કહ્યું, પણ પોતાનો શુદ્ધાત્મા તે સાર છે આમ લીધું છે. આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે સારભૂત છે, તે હિતકારી છે, તે કલ્યાણ સ્વરૂપ છે, અને તે જ ઉપાદેય છે એમ કેવું છે. શુદ્ધ વસ્તુ કહો કે જીવ કહો, આ સમય સારનો પહેલો કળશ છે. નમસ્તમય સારાય સ્વાનુભૂત્યા ચકાસકે, એના ઉપરના પ્રવચનમાંથી આ બોલ છે. પહેલા કળશના પ્રવચનમાંથી આ ગ્રંથમાં એનો ગુણ છે. આ પ્રકારની સંકલનનો એક ગુણ છે કે તમને પ્રવચન સારની 80 ગાથા પછી સીધો સમય સારનો પહેલો કળશ જ થાય. પ્રવચન સાર વાંચો ત્યારે 80 પછી એકાશમી વાંચવાનો ક્રમ આવે. અહીંયા આ ક્રમ ગમે તે શાસ્ત્રનો આવે છે. કોઈ પ્રયોજનથી નથી ખેંચ્યું, જ્યારે જે વાંચવામાં આવ્યું એમાંથી ખેંચ્યું છે. થોડા જેટલા આત્મધર્મ ભાઈ આપ્યા એ ક્રમથી ગોઠવી લીધા. એમાંય પાછા પ્રવચનોનો કોઈ ક્રમ નથી. આત્મધર્મ ભલે ક્રમથી લીધા, પણ એમાં ક્યારે કયું શાસ્ત્રનું પ્રવચન પ્રવચન લખનારે ખેંચ્યું છે એનો તો કોઈ નિયમ નથી આપણે ત્યાં. એ આત્મધર્મમાં આ રીતે દરેક શાસ્ત્રના ક્રમવાર પ્રવચનો આપવા, એ તો દ્રવ્ય સંગ્રહ ચાલે ને, નિયમ સારે ચાલે ને, યોગ સારે ચાલે ને, સમય સારે ચાલે, બરોબર. અને એમાં ગમે તે ગાથા ચાલે, પછી પહેલી ચાલે પછી બીજી ચાલે નહીં, 405મી ચાલ્યા પછી પાછી 69મી ચાલે, 69મી ચાલ્યા પછી 132મી ચાલે, પાછી પહેલી ગાથા આવે. એટલે અક્રમે છે. જગતમાં સાર કોણ? તે નિજ શુદ્ધ જીવ વસ્તુ તે સાર છે. આખા જગતમાં પોતાનો શુદ્ધાત્મા તે સાર છે. જીવે ક્યાંય પણ વળગવા જેવું હોય તો પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને વિશે વળગવા જેવું છે. જળ પદાર્થોની પાછળ તો દોડવા જેવું નથી, પણ એ જળ પદાર્થ ની પાછળ દોડનારો પર્યાય જે રાગ રૂપ છે એની પાછળ દોડવા જેવું નથી. જે કોઈ જળ સંયોગોની પરિસ્થિતિ સંયોગ રૂપે જોવામાં આવે છે એને જગતમાં પુણ્યના ફળ કહે છે. એને શું કહે છે લોકો? એને પુણ્ય હતું ને એટલે એને આટલા સંયોગોની પ્રાપ્તિ થઈ. એ પુણ્યના ફળનું કારણ જે શુભ રાગ છે, જે જગતના સંયોગો છે એનું કારણ જે શુભ રાગ છે, એ શુભ રાગ ને પણ વળગવા જેવું નથી. જો જળ પદાર્થો ને વળગવા જેવું નથી તો એના કારણ ને પણ વળગવા જેવું નથી, એમ આપોઆપ ન્યાય થી સાબિત થાય છે. એ ન્યાય નો વિષય થયો કે નહીં? કે જો તમે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રમવા માંગતા નથી તો એ પાંચ ઇન્દ્રિયના વિષયોનો સંયોગ થયો છે જેના કારણે એવો જે શુભ ભાવ તેને પણ તમારે વળગવું જોઈએ નહીં. જો તમે કારણને પકડો અને કાર્યને ન ઈચ્છો તો એ વાત કોઈ રીતે બની શકવાની નથી. કાર્ય ભજશે, કારણ ભજશે ત્યાં કાર્ય થશે થશે. એટલે ગુરુદેવ શ્રી એમ કહેતા કે જેને પુણ્યની રુચિ છે તેને જળની રુચિ છે. કેલેન્ડર કાઢ્યું હતું ને 88 ના જન્મ જયંતિ ઉપર કાઢેલું, એમાં એક બોલ છે, બોલ અમે જરા તપાસ્યા ના કેલેન્ડર માં આપવા કાઢતા. જેને જળની પુણ્યની રુચિ છે તેને જળની રુચિ છે, એવું એક ગુરુદેવ શ્રી નું વચન છે. એ શું કે છે? તે ઘણા એમ કે છે કે અમારે પુણ્ય કરવું છે પણ અમારે પાપ નથી કરવું. પુણ્ય તો આમ જગતના લોકો શું કે છે કે અમારે પુણ્ય કરવું છે, કેમ કે એ સુકૃત છે અને પાપ છે તે દુષ્કૃત છે, દુષ્ટકૃત્ય છે. એટલે અમે પુણ્ય કરવામાં માનીએ છીએ, પાપ કરવામાં માનતા નથી. કે છે ભાઈ, જે પુણ્ય કરશે એ પાપ કર્યા વિના રહેશે નહીં, કેમ કે એના ફળમાં એને જે પાંચ ઇન્દ્રિયના વિષયો આવશે એમાં એને રસ આવ્યા વિના રહેશે ને, કેમ કે એની એની દ્રષ્ટિ તો ત્યાં છે, ફળ ઉપર છે. પુણ્ય કરવું છે જેને એની દ્રષ્ટિ તો આત્માથી ભિન્ન જે પુણ્ય તત્વ છે એના ઉપર એની દ્રષ્ટિ છે. એ અન્ય ઉપરની દ્રષ્ટિ વાળો જે કાંઈ સંયોગમાં અન્ય આવશે એને વળગશે. દ્રષ્ટિ એટલે ઉપાદેયતા, એની એને ઉપાદેયતા થયા વિના રહેશે નહીં. એટલે એને પાપ નહીં કરવું હોય તો પણ એના પરિણામ કંટ્રોલ બહાર જઈને પાપ કર્યા વિના રહેશે નહીં. એના 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 કંટ્રોલમાં નહીં રહે. પણ અનુકૂળતા અને પ્રતિકૂળતા એને કલ્પેલી છે. અહીંયા સિદ્ધાંત આ છે. શું છે કે તે જેને અનુકૂળતા માની છે એને એને તું પ્રતિકૂળતા માનવાનો છું, એનું શું? ચાર બે લાડવા ખાધા, ચાર લાડવા ખાધા પછી બીજા ચાર આપ્યા તને, ક્યાં ગઈ તારી અનુકૂળતા? વધવી જોઈતી હતી. ચાર આવ્યા પછી બીજા ચાર આવે તો ડબલ અનુકૂળતા તને લાગવી જોઈએ. તારો અનુભવ એમ કહેવો જોઈએ કે હવે મને ડબલ અનુકૂળતા છે. એના બદલે તું એમ કહેશ કે હવે એક તો કોઈ નથી, હવે ઉલટી થાય એવું છે. આમાં ક્યાં ગઈ તારી અનુકૂળતા? કે તને અનુકૂળતાની ભ્રમણા થઈ હતી. એ અનુકૂળતા નહોતી પણ અનુકૂળતાની એક ભ્રમણા હતી, એનો આ પુરાવો છે. તારા ને તારા અનુભવથી સાબિત કરી દઈએ છીએ. બાકી પરમાર્થ તો એમ છે કે તું જ્ઞાન સ્વરૂપ છો, વાસ્તવિકપણે તું જ્ઞાન સ્વરૂપ છો અને તારાથી અન્ય જે રહેશે જ નહીં. એને રોકી નહીં શકાય તારા પરિણામને, અને જગતમાં દુર્ગંધનો નાશ નહીં કરી શકાય. એ બંને કાયમ રહેવા વાળી ચીજ છે. જગતના સર્વ પદાર્થો કાયમ જગતમાં રહેવાના છે અને આ જ રીતે જગત ચાલવાનું છે. એમાં આ ઠીક છે ને આ ઠીક છે એ કલ્પના કરવા જેવી નથી. અશુભના ફળ પ્રત્યે જેને દ્વેષ છે તેને અશુભ ભાવને એ માન્યો નથી. ઠીક કેવો ન્યાય કાયદા છે? અશુભના ફળ પ્રત્યે જેને દ્વેષ છે કે આ મારે ન જોઈએ આ મારે ન જોઈએ, એને અશુભ ભાવને એ માન્યો નથી. ઉપાદે માન્યો છે ત્યાં કરે છે ને, ત્યાં શું કરે છે? દ્વેષ કરે છે. દ્વેષ પોતે અશુભ પ્રકૃતિનો પર્યાય છે. આ દુર્ગંધ ન જોઈએ એમાં એને શું કર્યું? ફળ અશુભનું છે અને ઉપાદે કર્યો અશુભ ભાવને. જુઓ, એક એક નાળના ધબકારા તપાસેલા છે જ્ઞાનીઓએ. જીવોના સંસારી જીવોના પરિણમનની નાળ ચાલે છે એના એક એક ધબકારા. નાળનો વિષય એવો સૂક્ષ્મ છે કે ધબકારા ઉપરથી એમ કે પેટમાં શું પડ્યું છે. બોતેર પ્રકારના વાયુ થાય છે એમ કે ને, એમાં ફલાણા વાયુનો ઉપદ્રવ છે એમ નાળના ધબકારા ઉપરથી કે આ વાયુ તમારા મગજમાં ચડીને તમારું મગજ ખરાબ કરશે, અને એનું કારણ તમારા પેટમાં ફલાણું થયું ખાધું એમાંથી ગડબડ થઈને વિકૃતિ થઈ છે, ઝેર શું છે. એક નાળનો ધબકારા બતાવે એવું છે આ બધું. બહુ સૂક્ષ્મ જ્ઞાનનો માં એ બધું એકદમ સ્પષ્ટ આવે છે. અશુભના ફળ પ્રત્યે જેને દ્વેષ છે તેણે અશુભ ભાવને એ માન્યો નથી. શુભ ભાવના ફળમાં જેને ગલગલિયા થઈ જાય છે કે હા બહુ સારું બહુ સારું અને મીઠાશ આવે છે, તેણે શુભ ભાવને એ માન્યો નથી. બેની એક લાઈન છે, એ બે ને અહીંયા છોડાવવાની વાત છે. શું કરવું કોઈને કરવું એ પ્રશ્ન જ અહીંયા નથી. આખા જગત થી આ માર્ગ જુદી જાતનો છે. જગત આખું સુકૃત અને દુષ્કૃત ના કાર્યના બે ભેદ પાડીને એકને ટાળવા માંગે છે અને બીજાને રાખવા માંગે છે. એ થઈ નહીં શકે તારાથી. બે તને ઉપાદે થઈ ગયું છે. જેણે શુભને ઉપાદે માન્યું એની બુદ્ધિમાં ભલે વાત ન પકડાય પણ એને અશુભને પણ ઉપાદે માન્યું છે એમ અહીંયા કહે છે. એ છેતરાઈ ગયો છે પણ એને અશુભને પણ ઉપાદે માન્યું છે. થાય છે શું? કેમ નવમી ગ્રહીવક જનારો એકેન્દ્રીમાં જાય છે ત્યાંથી? આ તો અનંતા દ્રષ્ટાંતો છે. અનંતા જીવોને આ પરિણમેલી વાત છે એટલે અનંતા દ્રષ્ટાંતો કહેવાય. એને શું કે મિથ્યા દ્રષ્ટિપણે જીવ એટલો શુભ ભાવમાં એટલો શુભ ભાવમાં પ્રવર્તે, જીન દીક્ષા અંગીકાર કરે, નગ્ન દિગંબરથી જંગલમાં રહે, પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણોનું નિરતિચાર અખંડ પાલન કરે, ક્યાંય દોષ ન આવે મનથી વચનથી ને કાયાથી, એટલા ઊંચા શુભ ભાવના ફળમાં એ નવમી ગ્રહીવક જાય 16 સ્વર્ગની ઉપર. સમ્યક દ્રષ્ટિ જીવ અહીંયા આયુષ છોડે તો વૈમાનિક દેવમાં જાય અત્યારે અહીંથી. ગુરુદેવ સોગાની શ્રીમદજી બધા અહીંથી વૈમાનિક દેવમાં છે, ત્યાં જાય. 16 વિમાન છે વૈમાનિક દેવમાં જાય, નીચેના દેવલોક માં જાય. પણ આ મિથ્યા દ્રષ્ટિ જીવ નવમી ગ્રહીવક જાય, કેમ કે શુભનો એનો પ્રકાર વધી ગયો છે. ત્યાં સાગરોપમનું આયુષ ભોગવીને એકેન્દ્રીમાં જાય. કારણ શું? આ પરિસ્થિતિ બનવાનું કારણ શું? એને એટલું બધું કેમ પાપ કર્યું કે એકેન્દ્રીમાં જવું પડે? આટલું બધું પુણ્ય ઉપાધ્યાય મહિનું તું એને આટલું બધું પાપ કેમ કર્યું? આ એક વિચારવા જેવો વિષય છે કે એની દ્રષ્ટિ આત્મા ઉપર નહોતી, જ્યારે પુણ્ય કર્યું ત્યારે એની દ્રષ્ટિ પુણ્ય ઉપર હતી, સંયોગી દ્રષ્ટિ હતી, અસંયોગી તત્વ જે આત્મ તત્વ છે એના ઉપર એની દ્રષ્ટિ જ નહોતી. એટલે એ સંયોગી તત્વ ઉપર જે એની દ્રષ્ટિ છે એ આયુષ પૂરું કરીને એના ફળમાં એ એકદમ દૈવી વૈભવની વચ્ચે આવી ગયો, કુદરતી. હવે ત્યાં પણ જે સંયોગ છે એના ઉપર એની દ્રષ્ટિ ગઈ, કેમ કે એ દ્રષ્ટિ ચાલુ છે એની. એટલે એ ભોગવતા જે છે દેવલોકના દૈવી વૈભવના જે ભોગવતા છે એમાં પણ એ તીવ્ર રસથી સામેલ થાય છે, જોડાય છે. અને એવા ચીકણા પરિણામ થાય છે, એવા ઘનિષ્ઠ પાપના કષાયના પરિણામ થાય છે. એકેન્દ્રીમાં જાય છે, દેવ એકેન્દ્રી ભયો આવે છે કે નહીં? પૂજામાં આવે છે. એકેન્દ્રી થાય છે એનું કારણ કે આત્મતત્વની એને દ્રષ્ટિ થતી નથી. એ પુણ્ય પાપના ચક્કરમાં ફરનારા જે પરિભ્રમણના પ્રકાર છે એનું નામ સંસાર છે ટૂંકામાં. એનાથી જેને છૂટવું એનું નામ મોક્ષ છે. તો એને પુણ્ય ને પાપ બંનેથી રહિત થવાનો રસ્તો પકડવો. સરખા પડશે, બરાબર. કરવું કરાવવું અનુમોદન સરખા પડશે એમ જ છે, કેમ કે જાતિ તો એક થઈ ને, તારતમ્ય ભેદ છે એમાં. જે જાતે કરે છે એને ઘણો કષાય છે, બીજા પાસે કરાવે છે એને એટલો ઓછો છે, બીજો કરતો હોય એને ઠીક માને છે. પણ જાત એની એક જ છે એટલે એનું ફળ એક જ છે. ફળ એનું જુદું, કર્મ કરાવવું એનું બધું એક જ ફળ છે. શું કહે છે કે આ જગતમાં સાર કોણ કે નીજ શુદ્ધ જીવ વસ્તુ તે સાર છે, તે જ હિતકારી છે. સાર છે એનો અર્થ છે કે તે જ હિતકારી છે, અને તેને જાણતા પર્યાયમાં જ્ઞાન તથા સુખ પ્રગટે છે. આ જીવને મુખ્યપણે જે મુખ્ય સ્વભાવો છે જેનો પ્રતિબંધ એ ચાહતો નથી, જીવ જ્ઞાનનો પ્રતિબંધ ઈચ્છતો નથી, અને જીવ સુખનો અંતરાય પ્રતિબંધ એટલે અંતરાય ઈચ્છતો નથી. એટલે જાણવા માટે એની હંમેશા જિજ્ઞાસા ચાલુ રહે છે કે હું બધું જાણ્યા જ કરું. એટલા માટે સવારથી ઉઠીને છાપા અને રેડિયોના સમાચારથી માંડીને જાણવું છે ને, આખી દુનિયાના સમાચાર છાપામાં આવે, જાણવું છે ને. એટલે છાપાથી માંડીને એક નહીં બે નહીં જેટલા મળે એટલા માટે શું, અથવા એકથી વધારે ખરીદવાનું, કારણ કે કોઈ સમાચાર એકમાં આવે ને પાછા બીજામાં રહી ગયા હોય તો કાલ જો કે બીજામાં આવવાના જ હોય છે. આ છાપા કેવી રીતે નીકળે છે એ નહીં ખબર હોય તમને. છાપાના જે ધંધાવાળા છે એટલે આ પ્રેસવાળા છે એ બધા છાપા ખરીદતા હોય છે, બધા છાપા એને ત્યાં આવે છે, અને એને એના વાંચવાનો એને રિસ્ટર વાંચવાવાળાનો એક ડ્યુટી હોય છે કે ભાઈ તમારે સમાચાર વાંચવાના છે, અને આપણા છાપામાં જે સમાચાર રહી ગયા હોય એ પાછા આપણે બીજે દી છાપવા થાય, એટલે તમારે એ દ્રષ્ટિકોણથી છાપું વાંચવાનું છે. એને વાંચવાનું બીજું કારણ નહીં, એનો એક જ દ્રષ્ટિકોણ કે આપણા છાપામાં રહી ગયા હોય એવા ખાસ સમાચાર બીજે ક્યાંય બીજાને મળ્યા હોય છાપા હોય તો પછી આપણે છાપવા. પણ એમ નહીં, એ બીજે બી આવે ને એ નહીં છાપામાં જણાય, એના કરતા એ ઘરે જાજા ખરીદ્યા હોય બધું જાણવા મળે. એક જાણવાનો પ્રતિબંધ એને ગમતો નથી, એને જાણવું છે, આખી દુનિયાને જાણવું છે. જાણવા માટે પર્યટન કરવું છે, જાણવા માટે દેશ વિદેશ જવું છે. શેના માટે છે? હે હે, હા, પણ માહિતી એને જાણવું છે ને, આ બધું જાણવું છે. સ્વભાવ છે આત્માનો જે કેવળ જ્ઞાન સ્વભાવ છે, જેમાં એક સમયમાં સર્વ જણાય છે, એમાં પ્રતિબંધ એને નથી પોસાતો. સ્વભાવનો પ્રતિબંધ એ ઈચ્છતો નથી. એમ એનો જે સુખ સ્વભાવ છે એ પણ એને કાયમ જોઈએ છે સુખ. આ બે એના મુખ્ય સ્વભાવ છે. એટલે એમ કહે છે કે ભાઈ, એ રીતે પરપદાર્થોને જાણતા જ્ઞાને નથી ને સુખે નથી. આ કળશમાં ખાસ કરીને કળશ ટીકા ઉપર જે રાજમલજીએ ટીકા કરી છે એમાં એ વાત લીધી છે. બહુ અધ્યાત્મનો એની અંદર રસ છે એમનો, કે અરે આ જગત જ્ઞાન ને સુખ માટે પરપદાર્થ પાછળ ખેંચાય છે. જ્ઞાન માટે પરપદાર્થ પાછળ ખેંચાય છે, પુસ્તકો વાંચે છે, છાપા વાંચે ને, અનેક જાતનું સાહિત્ય વાંચે. અમારે એક સગા છે, આચાર્ય રજનીશના શિષ્ય છે, નજીકના સગા છે, બહુ સારો રસ લે છે. ઘણા વર્ષ પહેલા, એ તો 10-12 વર્ષ પહેલા એમ કહેતા, 15 વર્ષ પહેલા એક વાર મળ્યા, કે રજનીશજીની લાઇબ્રેરીમાં 2.5 લાખના પુસ્તકો છે જે એને વાંચી લીધેલા છે. કેટલા? 2.5 લાખ રૂપિયાના પુસ્તકો ખરીદેલા એને તો વાંચી નાખે. અત્યારે તો કેટલા હશે? એટલે એમ કે બહુ વિશાળ વાંચન છે. બહુ વિશાળ વાંચન છે એનો અર્થ શું? કે એ ઘણું જાણે છે. જૈન સિદ્ધાંતમાં તો એમ કહે છે કે ઘણું જાણવા અર્થે જે પરપદાર્થ પુસ્તકો શાસ્ત્રો કે બીજા કોઈ સાધનો અપનાવે એનું જ્ઞાન વધતું નથી. પણ આને તો જ્ઞાન ઘણું વધ્યું એમ જોવામાં આવે છે, કે એને જ્ઞાન વધ્યું એમ જૈન સિદ્ધાંત સ્વીકારતો નથી. જ્ઞાન કોને વિધ્યું કે જ્ઞાન શક્તિ વધી તેને જ્ઞાન વિધ્યું, જ્ઞાનનો ક્ષોભસમ વિધો તેને જ્ઞાન વિધ્યું એમ કહેતા નથી. એ ક્ષોભસમ એને જ્ઞાન બીડાવાનું કારણ થશે. એનું જ્ઞાન એટલી હદે ત્યાં બીડાય છે. એટલે શ્રીમદજી એમ કહે છે કે જે આત્માને જાણ્યા વિના જગતને જાણવા ચાહે છે, જગતના સર્વ પદાર્થોને જાણવા જાય છે, તે પ્રાય બંધાય છે. એને બંધન થાય છે, ઘણું કરીને એને બંધન થાય છે. ઘણું કરીને એટલા માટે લીધું છે કે અપવાદમાં જે સાધક જીવો છે એ બંધાતા નથી એમ કહેવું છે. એને બંધન નથી થતું, કેમ કે એનું વજન એના ઉપર નથી. એકદમ વૃત્તિ બહાર દોડતી બંધ થઈ જાય છે. કેમ કે મૂળ સૂત્ર સિદ્ધાંત આ છે કે જો એકમ જાણે તો સર્વમ જાણે, જે એકને જાણે છે તે સર્વને જાણે છે. એટલે એક આત્માને જે જાણે છે એ સર્વને જાણે છે. પહેલા પ્રયોજનભૂત રીતે સર્વને જાણે છે, અને પછી કેવળ જ્ઞાનમાં વિતરાગપણે સર્વને જાણે છે. પણ પાયામાં એમ આવે છે કે મારો જે શુદ્ધાત્મા સારભૂત છે, શુદ્ધ જીવ વસ્તુ જે સારભૂત છે, એને જાણતા મારા પરિણમનમાં એ પ્રકાર ઉત્પન્ન થાય છે કે અન્ય સર્વ કંઈ જાણવાનું મારે પ્રયોજન નથી. આ મારા શુદ્ધાત્માને જાણવા સિવાય અન્ય કાંઈ જાણવાનું મારે પ્રયોજન નથી. તેથી તે પોતાને જાણતા 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 પોતાની જ્ઞાન શક્તિનો એટલો વિકાસ કરે છે કે એને જાણવાની વગર ઈચ્છા એ સર્વજ્ઞેય જ્ઞાનમાં જણાઈ જાય, એવા જ્ઞાનનો વિકાસ થઈ જાય છે. તેથી એને પોતાને જાણતા અન્યનું જાણવું થાય છે, અન્ય જણાઈ જાય છે, તો એમાં રાગ દ્વેષ થતા નથી. જો પોતાને જાણ્યા વિના અન્ય પદાર્થોને જાણવા જાય તો એમાં ઇષ્ટ અનિષ્ટપણું થયા વિના રહે નહીં, અને ઇષ્ટ અનિષ્ટપણું થયા વિના રહે નહીં તો એને બંધન પણ થયા વિના રહે નહીં. એ આપો આપ છે. આ તો બહુ સરસ કળશ છે. માંગલિકનો સમયસાર શાસ્ત્રનું ભગવાન અમૃતચંદ્રાચાર્ય આ કળશથી માંગલિક કર્યું છે. માંગલિકનો આ કળશ છે. જેમ સવારમાં ઉઠીને કોઈ પંચ પરમેશ્વરીનું નામ લે એવું આ સમય સારનો કલશ છે. નવા સમય સારા આવ્યો એને શુદ્ધાત્માં નમન થવું જોઈએ. પંચ પરમેશ્વરી તો હજી પરદ્રવ્યો છે, આ તો નિશ્ચય માંગલિક છે. આની અંદર નિશ્ચય માંગલિક કર્યું છે કે જે સ્વાનુભવની પર્યાયમાં પ્રકાશી રહ્યો છે ને એનો બીજું પદે છે સ્વાનુભૂત્યા ચકાસતે. જે સ્વાનુભૂતિની પર્યાયમાં પ્રકાશી રહ્યો છે, ચકચકિત થઈ રહ્યો છે, જે વેદન ગોચર થઈ રહ્યો છે, એવા શુદ્ધાત્માને હું નમું છું. અથવા જે શુદ્ધાત્માને નમતા સ્વાનુભૂતિની ઉત્પત્તિ થઈ આવે છે. આમ બે સામે સામું છે. એ નિજ શુદ્ધ જીવ વસ્તુ તે સાર છે, તે જ હિતકારી છે, આત્માને કલ્યાણ રૂપે એ જ છે. આગળ કહેશે ને 206 નંબર ગાથા છે. એટલું એટલો જ કલ્યાણ સ્વરૂપ છે જેટલું આ જ્ઞાન છે એમ કરીને લે છે. એટલો જ બોધ સ્વરૂપ છે જેટલું આ જ્ઞાન છે એમ કરીને 206 નંબરની ગાથા ચાલુ છે. તે જ હિતકારી છે, તેને જાણતા પર્યાયમાં જ્ઞાન તથા સુખ પ્રગટે છે. એ શુદ્ધ જીવ વસ્તુ છે, એનો અનુભવ કરતા અનુભવ કરનાર પર્યાયને જ્ઞાન પ્રગટે છે. મિત્ર, જ્ઞાન તો ચાલતું હતું ત્યાં સુધી, એને જ્ઞાન કહેતા નહોતા. જે જ્ઞાન જ્ઞાનપણે અનુભવમાં ન રહે એને જ્ઞાન શું કહેવું એમ કહે છે. જે જ્ઞાન અનુભવ સ્વરૂપ હોવા છતાં અનુભવમાં ન રહે એને જ્ઞાન શું કહેવું. એટલે એમ કહે છે કે શુદ્ધાત્મામાં નમતા, શુદ્ધાત્માની સન્મુખ થતા, પર્યાયમાં જે જ્ઞાન વેદન છે તે તારતમ્યપણે એકદમ વધે છે. વળી એનું પ્રતિબંધક કારણ જે રાગ છે એ અભાવરૂપ થાય છે, તેથી તે પર્યાયમાં સારી રીતે વેદાય છે અને અનુભવાય છે, ત્યારે એને જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. ત્યાં સુધી જ્ઞાન હતું છતાં એના માટે નહોતું. શું
એના માટે?
જેમ કોઈ માણસના ઘરમાં સંપત્તિ હોય ને એને ખબર ન હોય તો દરિદ્રપણો અનુભવે અને એ અનુભવને વર્ષે બીજા પાસે લાચારી પણ કરે, તો એના ઘરમાં હતું ને, પણ હતું એને તો નહીં નહોતા બરાબર જ છે, એને હતું ક્યાં રહ્યું? ત્યારે પર્યાયમાં જ્ઞાન તથા સુખ પ્રગટે છે. કેમ કે શુદ્ધ જીવ વસ્તુમાં જ્ઞાન અને સુખ છે. શુદ્ધ જીવ વસ્તુ છે એમાં જ્ઞાન છે અને એમાં સુખ છે. અનંત જ્ઞાન શુદ્ધ જીવ વસ્તુમાં ભર્યું છે, અનંત સુખ શુદ્ધ જીવ વસ્તુમાં ભર્યું છે. કેટલું ભર્યું છે કે જેનું કોઈ માપ નથી એટલું બેસુમાર જ્ઞાન ને સુખ એમાં ભર્યું છે. એને જાણનાર પર્યાય પૂતે જ્ઞાન અને સુખથી એકદમ એના રસથી તરબોળ થઈ જાય છે. જે પર્યાય શુદ્ધ જીવ વસ્તુને જાણવાની સન્મુખ થાય છે, એકબીજામાં એકબીજા આવતા નથી પણ માત્ર સન્મુખ થાય છે. આમાં 12માં શું થાય છે? કોઈ પ્રિયજન હોય છે, ઘણા વખતથી ન મળ્યા હોય ને, મળે ત્યારે શું એમ કે તમે મળ્યા એટલે બહુ આનંદ થયો, તમે મળ્યા એટલે બહુ આનંદ થયો, તમે અહીંયા અચિંતા મળી ગયા, ખૂબ આનંદ થયો, બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. જોતા માત્ર આનંદનો સવાલ છે ને, અહીં તો આનંદ આનંદથી ભરપૂર તત્વ છે, અનંત આનંદ જેમાં ફર્યો છે એ હું છું એમ જોવાય છે. પરપણે જોવાતું નથી પણ ઓલા તો હજી પરપણે છે, પણ હું છું એમ જ્યારે જ્ઞાનમાં આવે છે ત્યારે જ્ઞાનમાં ખરેખર જ્ઞાન પ્રગટે છે અને ખરેખર સુખ પ્રગટે છે. કે જે જ્ઞાન અને સુખ અનુભવ ગોચર થાય છે એ અલૌકિક છે. એવું જે જ્ઞાન અને એવું જે સુખ જે પ્રગટે છે તે સ્વભાવમાંથી પ્રગટે છે, બહારના જડ વિષયમાં સાથે એનો સંબંધ નથી. પોતાના પરમાત્મ તત્વનું એ તત્વ છે, તેથી તે અલૌકિક જ્ઞાન અને અલૌકિક સુખ અનુભવમાં આવે છે. કેમ કે એ સ્વરૂપ છે, જીવ પોતે જીવ વસ્તુ એ જ્ઞાન અને સુખ સ્વરૂપ છે, એની જ મૂર્તિ છે. એના પ્રદેશે પ્રદેશે અનંત જ્ઞાન ને અનંત સુખ ભરેલું છે. એક એક પ્રદેશે અનંત જ્ઞાન ને અનંત સુખ છે. આખા પદાર્થનો તો ક્યાં પ્રશ્ન છે, એક એક પ્રદેશે અનંત જ્ઞાન ને અનંત સુખ રહેલું છે. અને તેથી જ તે સારરૂપ હોવાથી નમસ્કાર યોગ્ય છે, આદરવા યોગ્ય છે. તેથી જ એવો જે પોતાનો શુદ્ધાત્મા તે સારરૂપ હોવાથી એ એક સારરૂપ છે એનો અર્થ એ છે કે એ સિવાયનું બીજું બધું અસાર છે, સાર નથી પણ અસાર છે. ઉપેક્ષા એ વિના ઉપેક્ષા આવે નહીં. આ જીવને જગતના પદાર્થોની અપેક્ષા થઈ રહી છે, એની ઉપેક્ષા એનું અસાર પણ જાણ્યા વિના થઈ શકે નહીં. માણસ ક્યારે જ છોડે છે કોઈ પણ પદાર્થનું લક્ષ્ય, જવા દો ને ભાઈ, એમાં કાંઈ સાર નથી, એમાં કાંઈ સાર નથી, માલ નથી, કામનું નથી, નકામું છે. એનો અર્થ કે એની ઉપેક્ષા કરવી જોઈએ. એમ એક શુદ્ધાત્મા સારભૂત છે, એ સિવાયનું સર્વ સમસ્ત અસાર છે એવું એક શુદ્ધાત્માને જાણતા ભાસે છે. તેથી એના પ્રત્યે પરિણામ સર્વગુણોના પરિણામ ઢળે છે, એકાગ્રતા એકાગ્રત એકત્રિત થાય છે અને બીજું બધું છે એ લક્ષ્યમાંથી છૂટી જાય છે. તેથી જ તે સારરૂપ હોવાથી નમસ્કાર યોગ્ય છે, આદરવા યોગ્ય છે. એ સિવાય બીજું કાંઈ નમવા જેવું નથી ને આદરવા જેવું નથી. એ સમયસારના પહેલા કળશનો વિષય છે. પોતાના શુદ્ધાત્મામાં નમવા જેવું છે કે એનાથી બીજું કયું માંગણીક છે? આત્મા પોતે મંગળ સ્વરૂપ છે. ગુરુદેવશ્રી જ્યારે જ્યારે મંગળ ફર્મ માંગણી ફરમાવતા ત્યારે આ વાત કરતા કે આત્મા પોતે જ મંગળ સ્વરૂપ છે, અને એ આત્મા પોતે જ મંગળ સ્વરૂપ હોવાથી એ જ મુખ્ય છે અને એ જ પ્રધાન છે. આ નિશ્ચય છે. પંચ પરમેશ્વરી મંગળ છે એ તો વ્યવહારે મંગળ છે. દેવ ગુરુ ને શાસ્ત્ર મંગળ છે એ તો વ્યવહારે મંગળ છે. પણ અહીંયા તો નિશ્ચય અને વ્યવહાર એવું અનેકાંત પણ લેવું નથી. અનેકાંતો વ્યવહારનો ઉત્પાદક છે, એક આચાર્ય લખ્યું છે. મોટો ગ્રંથ છે આપણી પાસે છે. આ જે નય ચક્ર છે માઇલ ધવલ નું જ્ઞાનપીઠ માંથી જે પ્રસિદ્ધ થયું છે ભારતીય જ્ઞાનપીઠ, એ તો મોટું છે. માઇલ ધવલ નું છે, બહુ નાની પુસ્તિકા જેવું છે. કેટલી નાની? અનુભવ પ્રકાશ એમાં એક એવી વાત બહુ જોરદાર લીધી છે. 33 નંબર નો એનો શ્લોક છે, બહુ જોરદાર વાત લીધી છે. કે લોકો એમ જાણે છે એક જૈન દર્શન નો બાહ્ય રૂપ છે આ, કે જૈન દર્શન અનેકાંત સ્વરૂપે છે, અને સર્વ અન્ય મતો જે મિથ્યા એકાંત કરે છે એની સામેનું એ રૂપ ખડું કરવામાં આવે છે, સામે મૂકવામાં આવે છે કે જૈન દર્શન તો અનેકાંત સ્વરૂપ છે, પણ એ જૈન દર્શનનું એક અંતરંગ રૂપ છે, એનું અંતરનું અંગ છે, તો એવું છે એ એમ બોલે છે. અંદરમાંથી એક અંગ એમ બોલે છે કે અનેકાંત તો વ્યવહારનું ઉત્પાદક છે, નિશ્ચય અને વ્યવહાર એમ વ્યવહાર ઉત્પન્ન થઈ જાય છે. એમાં શું આ જે શુદ્ધ નહીં છે, નિશ્ચય નહીં એટલે શુદ્ધ નહીં છે, નિશ્ચય નહીં છે શુદ્ધ નહીં છે, એ એવો સમ્યક એકાંત સ્વરૂપે છે કે જેમાં વ્યવહારની ઉત્પાદકતાનો કોઈ સવાલ નથી. વ્યવહારની ઉપેક્ષા કરીને ઉત્પન્ન થયેલો એ નહીં છે, એની એને ઉત્પાદ કરીને થયેલો નથી, એની ઉપેક્ષા કરીને એ પડખા બાજુ જતું જે જ્ઞાનનું વલણ તેને મટાડીને ઉપજેલો છે, એનો નિષેધ કરીને ઉત્પન્ન થયેલો છે, એવો નિશ્ચય નહીં છે. તે આત્માને સારી રીતે સાધે છે તેથી તે ઈષ્ટ છે. ઘણું સારું વર્ણન છે. માંગલિક નો અર્થ ગુરુદેવ શ્રી માંગલિક નો અર્થ કરતા ને આ લીધું છે આપણામાં. માંગલિક નો અર્થ મંગ એટલે પવિત્રતા અને લ એટલે પ્રાપ્તિ. પવિત્રતાને લાવનાર તેને માંગલિક કહેવામાં આવે છે. આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા ઉપર જ ઉતારતા. એક તો વિષય જ એમણે ચલાવ્યો છે, એક જ વિષય ચલાવ્યો છે. આત્મા આનંદ સ્વરૂપ છે, તેના આનંદની પ્રાપ્તિ થવી, એ આનંદને લાવવો પર્યાયમાં, ધ્રુવમાંથી પર્યાયમાં લાવવો આનંદને, તે માંગલિક છે. વસ્તુ આનંદ સ્વરૂપ છે પણ પર્યાયમાં તેની પ્રાપ્તિ થવી તે માંગલિક છે. વસ્તુ તો સદાય અનાદિ અનંત મંગળ સ્વરૂપ છે, શાશ્વત મંગળ છે. આત્મા ધ્રુવ મૂર્તિ એ તો શાશ્વત મંગળ છે, પર્યાયમાં તેની ઉત્પત્તિ થવી તે માંગલિક છે, પ્રસિદ્ધ માંગલિક છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત શાશ્વત જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, તેની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે મંગળ છે. આ તો ગુરુદેવની વાણીનો ધોધ છે, એક સાથે આમ પ્રવાહબંધ વાણી આવી છે. બીજો અર્થ છે મમ અને ગળ, પુણ્ય પાપનો રાગ તે હું અને તેનું ફળ તે હું, એવો અહંકાર મમકાર અર્થાત વિપરીત અભિપ્રાય તેનો નાશ, તે ગળ એટલે ગળવું એટલે કે તે મંગળ છે, એવા મમકારનું ગળી જવું તે મંગળ છે. નાસ્તિથી લીધું પહેલો અર્થ અસ્થિથી છે, આ બીજો અર્થ નાસ્તિથી છે. મિથ્યાત્મનો નાશ તે મમ વત્તા ગળ છે, મંગળ છે, એમ પ્રથમ મિથ્યાત્મનો નાશ થાય એને પ્રથમ મંગળ કહેવામાં આવે છે. બહુ અલૌકિક અર્થ કર્યા છે ગુરુદેવ. 900 માણસ આવે એને એમ થાય કે ઓહો આવી વસ્તુ જૈન દર્શનમાં પડી છે.